એકત્ર જ્ઞાન ગોષ્ઠી હત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે આપણી આજની જ્ઞાન ગોષ્ઠીમાં. આજે આપણે એક એવા શબ્દ પર વાત કરવાના છીએ જે આમ તો સાવ સામાન્ય લાગે પણ જેના વગર ખબર છે આપણું જીવન ચાલે જ નહીં. વિશ્વાસ.
બિલકુલ, વિશ્વાસ વગર તો કશું જ નહીં, સંબંધો નહીં, વેપાર નહીં, મતલબ સમાજ જ નહીં ચાલે. પણ આ વિશ્વાસ એ ખરેખર છે શું? શું એ ખાલી એક લાગણી છે કે પછી કંઈક બીજું?
હા, અને આ સવાલોના જવાબ શોધવા આજે આપણે કેથરીન હોલીના પુસ્તક ટ્રસ્ટની ચર્ચા કરીશું.
અને આ વિષય અત્યારે બહુ જ જરૂરી છે, નહીં?
ચોક્કસ. આપણે એવા સમયમાં છીએ જ્યાં કોના પર ભરોસો કરવો, કોના પર નહીં એ સમજવું દિવસે ને દિવસે વધારે પેલું અઘરું બનતું જાય છે. ઓનલાઈન જુઓ, રાજકારણમાં જુઓ, બધે જ આ વિશ્વાસનો સવાલ છે.
સાચી વાત છે. અને આ પુસ્તક, હોલીનું પુસ્તક, એ આપણને થોડી સ્પષ્ટતા આપે છે. અને એ સ્પષ્ટતા બહુ વ્યવહારુ છે, કદાચ થોડી આમ ચોંકાવનારી પણ.
હા, એ વિશ્વાસને એક નવા જ એંગલથી જુએ છે, એમને લાગણીઓથી થોડું હટીને
પ્રતિબદ્ધતા તરફ.
બરાબર. તો પહેલા એ કહો કે આ લેખક કેથરીન હોલી, એમની પૃષ્ઠભૂમિ શું છે, કોણ છે તેઓ?
કેથરીન હોલી એ સ્કોટલેન્ડની એક જાણીતી યુનિવર્સિટી છે, સેન્ટ એન્ડ્રુઝ. ત્યાં ફિલોસોફીના પ્રોફેસર છે. એમની મુખ્ય લાઇન છે ને એ તત્વમીમાંસા અને જ્ઞાનમીમાંસા, એટલે કે વાસ્તવિકતા શું છે, જ્ઞાન શું છે, એવા ઊંડા વિષયો.
ઓહો, એટલે આમ તો ભારેખમ ફિલોસોફર કહેવાય.
હા, તો પછી વિશ્વાસ જેવા રોજિંદા વિષય પર એમનો અભિગમ કઈ રીતે જુદો પડે?
એ જ તો એમની ખાસિયત છે. એ શુદ્ધ ફિલોસોફી નથી કરતા, એ ફિલોસોફીના તર્ક સાથે મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર આ બધાને જોડે છે.
અચ્છા.
એટલે એ ખાલી એમ નથી કહેતા કે વિશ્વાસ આવો લાગે, પણ એ સમજાવે છે કે વિશ્વાસ શું છે અને એ કામ કઈ રીતે કરે છે. એની એક આખી સિસ્ટમ, એક થિયરી આપે છે.
અને પેલી પ્રતિબદ્ધતાવાળી વાત, હા, એ સૌથી મહત્વનો. એ સદ્ભાવના કે સારા ઈરાદા જેવી અસ્પષ્ટ વસ્તુઓ પર ઓછો ભાર મૂકે છે. એનું ફોકસ છે પ્રતિબદ્ધતા પર, જે નક્કર છે, જેને તમે જોઈ શકો, માપી શકો.
રસપ્રદ. એટલે કોઈના ઈરાદા સારા હોય એ પૂરતું નથી, પણ એ જે વચન આપે છે એ પાળે છે કે નહીં એ વધારે મહત્વનું છે, એવું કંઈક?
બરાબર, એ જ દિશામાં. એટલે વિશ્વાસ ખાલી દિલની વાત નથી, એ વ્યવહાર અને જવાબદારીની વાત બની જાય છે.
તો આ પુસ્તકનો મુખ્ય હેતુ શું છે, મતલબ શું કહેવા માંગે છે હોલી?
પુસ્તકનું મુખ્ય હેતુ છે ને એ આપણી જે સામાન્ય સમજ છે વિશ્વાસ વિશે, જે ઘણીવાર ગૂંચવાડા ભરેલી હોય, એને પડકારવાનો છે.
એટલે આપણે જે માનીએ છીએ બરાબર નથી એમ?
હા, એ કહે છે કે થોડી વધારે સ્પષ્ટતાની જરૂર છે. અને એ સ્પષ્ટતા માટે તે એક નવું માળખું આપે છે જે વધુ તાર્કિક છે અને કામ લાગે એવું છે, વ્યવહારુ છે.
અને એ માળખાનો પાયો, મુખ્ય વિચાર શું છે એનો?
મુખ્ય વિચાર ખરેખર વિચારવા જેવો છે. હોલી કહે છે કે વિશ્વાસ કરવો એટલે ખાલી કોઈ શું કરશે એની આગાહી કરવી એટલું જ નથી, એનાથી વધુ છે.
શું વધુ છે?
વિશ્વાસ એટલે કોઈ વ્યક્તિની પ્રતિબદ્ધતા સ્વીકારવી, અને એ પ્રતિબદ્ધતાના આધારે જાણી જોઈને સમજપૂર્વક પોતાને જોખમમાં મૂકવું, સંવેદનશીલ બનવું.
એક મિનિટ, જાણી જોઈને સંવેદનશીલ બનવું એટલે વિશ્વાસમાં રિસ્ક લેવાનો ઈરાદો છે?
બિલકુલ. તમે જ્યારે કોઈ પર વિશ્વાસ કરો છો ત્યારે તમે માનો છો કે કદાચ એ નિષ્ફળ જાય, પણ તમે એની પ્રતિબદ્ધતા પર આધાર રાખો છો. એટલે જ જો વિશ્વાસ તૂટે તો દગો લાગે છે.
બરાબર. અને વિશ્વસનીયતા વિશે શું કહે છે, એ કોઈ ગુણ છે?
ના, એ જ તો વાત છે, વિશ્વસનીયતા કોઈ જન્મજાત ગુણ નથી.
તો શું છે?
એ એક કળા છે, એક કૌશલ્ય છે. કયું કૌશલ્ય? પોતાની પ્રતિબદ્ધતાઓને બરાબર સંભાળવાનું, એને મેનેજ કરવાનું અને પૂરી કરવાનું. આનો સંબંધ કોઈના સારા દિલ સાથે એટલો નથી જેટલો એ પોતાના વચનોનું પાલન કેટલી સારી રીતે કરે છે એની સાથે છે.
વાહ, આ તો આખી વાત જ બદલી નાખે છે.
તો પુસ્તકમાં આ બધું કઈ રીતે સમજાવ્યું છે, કયા મુદ્દાઓ છે લાયન્સ વચ્ચેના તફાવતથી? પછી પેલો એમનો સિદ્ધાંત આવે છે, કમિટન્ટ અકાઉન્ટ, એટલે કે પ્રતિબદ્ધતા આધારિત વિશ્વસનીયતા.
હા.
પછી અવિશ્વાસ, ડિસ્ટ્રસ્ટ, આત્મવિશ્વાસ, સેલ્ફ ટ્રસ્ટ, અને સમાજમાં જે જ્ઞાન અને કામનું વિભાજન છે એ કેવી રીતે વિશ્વાસ પર ટકેલું છે એની વાત આવે છે.
ઓકે.
અને છેલ્લે સત્તા, પાવર અને ન્યાય, જસ્ટિસ સાથે વિશ્વાસનો શું સંબંધ છે એની પણ ચર્ચા છે. થોડું જટિલ છે પણ મહત્વનું છે.
ચાલો તો આમાંથી કેટલાક મુદ્દા થોડા ઊંડાણમાં સમજીએ. તમે કહ્યું વિશ્વાસ અને નિર્ભરતા વચ્ચેનો ભેદ.
હા,
આ શું છે બરાબર? આપણા રોજિંદા જીવનમાં આ કઈ રીતે દેખાય?
હા, આ સમજવું બહુ જ જરૂરી છે, કારણ કે આપણે આ બંને શબ્દો આમ તો વાપરી નાખીએ છીએ પણ એનો અર્થ અલગ છે. જુઓ, નિર્ભરતા એટલે શું? જ્યારે આપણે કોઈ વસ્તુ કે વ્યક્તિના ભવિષ્યના વર્તન વિશે ખાલી એક અંદાજ લગાવીએ, એક આગાહી કરીએ અને એના પર આધાર રાખીએ.
દાખલા તરીકે?
દાખલા તરીકે આપણે એલાર્મ ઘડિયાળ પર નિર્ભર રહીએ કે સવારે વાગશે કેમ, કારણ કે રોજ વાગે છે. આપણી ગાડી રોજ સ્ટાર્ટ થાય છે એટલે આપણે એના પર નિર્ભર રહીએ છીએ. આ એક ટેકનિકલ અપેક્ષા જેવું છે.
બરાબર, જેમ સૂરજ કાલે ઉગશે જ એના પર આપણે નિર્ભર છીએ, એમાં કોઈએ વચન નથી આપ્યું, તો પછી વિશ્વાસ, ટ્રસ્ટ કઈ રીતે અલગ પડે?
વિશ્વાસ ત્યારે આવે જ્યારે આપણે કોઈ વ્યક્તિની પ્રતિબદ્ધતા પર આધાર રાખીએ. હોલીનું પેલું ઉદાહરણ યાદ છે? ગાડીવાળું.
હા, મિકેનિકવાળું.
બરાબર, આપણે ગાડીના એન્જિન પર નિર્ભર રહીએ પણ જે મિકેનિકે ગાડી રિપેર કરી આપવાનું વચન આપ્યું છે એના પર આપણે વિશ્વાસ કરીએ છીએ, એણે પ્રતિબદ્ધતા લીધી છે.
એટલે જો એલાર્મ ન વાગે તો ગુસ્સો આવે પણ મિકેનિક જાણી જોઈને ખરાબ કામ કરે તો?
તો દગો લાગે, વિશ્વાસઘાત થયો હોય એવું લાગે, કારણ કે અહીં એક માનવીય સંબંધ, એક વચન, એક પ્રતિબદ્ધતા તૂટી છે. નિર્ભરતામાં એવું નથી.
સમજાઈ ગયું. આ ભેદ ખરેખર બહુ પાયાનો છે. હવે પેલી વિશ્વસનીયતાની વાત, હોલીનો પ્રતિબદ્ધતા ખાતું, કમિટમેન્ટ અકાઉન્ટ સિદ્ધાંત, એ શું કહે છે? વિશ્વસનીય કઈ રીતે બનાય?
આ એમનો મુખ્ય આઈડિયા છે. એ કહે છે કે વિશ્વસનીયતા કોઈ જાદુ નથી પણ બસ તમારી પ્રતિબદ્ધતાઓનું સ્માર્ટ મેનેજમેન્ટ છે. એના ત્રણ મુખ્ય ભાગ છે.
કયા ત્રણ?
એક, તમે જે વચન આપો, જે જવાબદારી લો એ પૂરી કરો. સીધી વાત.
ઓકે.
બીજું, એવી જવાબદારીઓ લો જ નહીં જે તમને ખબર છે કે તમે પૂરી નહીં કરી શકો. મતલબ ના પાડતા શીખો, ખોટા વચનો ન આપો.
આ અઘરું છે પણ જરૂરી છે.
અને ત્રીજું, જો કદાચ એવું લાગે કે તમે લીધેલી જવાબદારી પૂરી નહીં થાય તો સામેવાળાને તરત જાણ કરો, પ્રામાણિકતાથી, મોડું ન કરો.
અરે વાહ, આ તો એકદમ પ્રેક્ટિકલ વાત થઈ ગઈ. એટલે વિશ્વસનીયતા તો શીખી શકાય, એને ડેવલપ કરી શકાય.
બરાબર, એટલે જ કદાચ આપણે કોઈ એવા પ્રોફેશનલ પર વિશ્વાસ કરી શકીએ જે બહુ લાગણીશીલ ન હોય પણ પોતાના કામમાં પક્કા હોય. એમની પ્રતિબદ્ધતા એમના કામ પ્રત્યે છે, આપણી લાગણીઓ પ્રત્યે નહીં.
હા, આ વાત વિશ્વસનીયતાને સાવ નવા દ્રષ્ટિકોણથી જોવામાં મદદ કરે છે. એ વ્યક્તિના સ્વભાવથી અલગ છે. પુસ્તકમાં અવિશ્વાસ અને આત્મવિશ્વાસની પણ વાત છે. અવિશ્વાસ એટલે શું? ખાલી વિશ્વાસ ન હોવો એટલું જ?
ના, હોલી કહે છે કે એટલું જ નહીં. અવિશ્વાસ, ડિસ્ટ્રસ્ટ, એ કંઈ ખાલી જગ્યા નથી, એક સક્રિય વલણ છે. જ્યારે તમે કોઈ પર અવિશ્વાસ કરો છો ત્યારે તમે માનો છો કે વ્યક્તિ કાં તો જાણી જોઈને તમારા વિરુદ્ધ કામ કરવા પ્રતિબદ્ધ છે અથવા જે કરવાની એની જવાબદારી છે એ કરવામાં કાં તો અસમર્થ છે, કાં તો એની ઈચ્છા નથી.
એટલે અવિશ્વાસમાં પણ એક જાતની નેગેટિવ ખાતરી જેવું છે. તો પછી વિશ્વાસ અને અવિશ્વાસની વચ્ચે શું આવે? કંઈ નહીં.
ના, વચ્ચે આવે છે અવિશ્વાસ નહીં, નોન ટ્રસ્ટ. આ એક તટસ્થ સ્થિતિ છે જ્યારે આપણી પાસે પૂરતી માહિતી ન હોય અથવા આપણે હજુ નક્કી ન કર્યું હોય કે શું કરવું, ત્યારે આપણે વિશ્વાસ પણ નથી કરતા અને અવિશ્વાસ પણ નહીં, આપણે રાહ જોઈએ છીએ.
અચ્છા, આ તફાવત મહત્વનો છે, ખાસ કરીને જ્યારે આપણે કોઈના પર શંકા કરતા હોઈએ ત્યારે.
બરાબર.
અને આત્મવિશ્વાસ, એ પણ પ્રતિબદ્ધતા સાથે જોડાયેલો છે. આપણે તો ઘણીવાર એને આત્મસન્માન જેવી વસ્તુ માની લઈએ છીએ.
હા, હોલી અહીં પણ પેલું જ પ્રતિબદ્ધતાનું માળખું વાપરે છે. આત્મવિશ્વાસ એટલે શું? એટલે તમે તમારી જાતને જે વચનો આપો, જે સંકલ્પો લો, એના પર તમે કેટલા સફળતાપૂર્વક ટકી રહો છો એ તમારી ક્ષમતા છે.
જેમ કે રોજ સવારે વહેલા ઉઠવાનું નક્કી કરીએ અને પછી ઉઠીએ પણ ખરા.
હા, અથવા કોઈ પ્રોજેક્ટ ટાઈમ પર પૂરો કરવાનું નક્કી કરો અને કરી બતાવો. આનાથી તમારો આત્મવિશ્વાસ વધે, તમે તમારી જાત પર ભરોસો રાખી શકો છો.
અને જો વારંવાર પોતાના જ નિયમો તોડીએ તો? પેલો વહેલા ઉઠવાનો સંકલ્પ, જે ઘણીવાર થોડું હસીને તૂટી જાય છે.
એ તો જાણીતી વાત છે, પણ હોલી કહે છે કે જ્યારે આપણે આપણી જાતને આપેલા વચનો વારંવાર નથી પાડી શકતા ત્યારે આપણો આત્મવિશ્વાસ ઘટે છે. આ કોઈ રહસ્યમય લાગણી નથી, બસ તમે તમારી જાત સાથે કેટલો વિશ્વસનીય ટ્રેક રેકોર્ડ બનાવો છો એની વાત છે.
બોઝરસ, હવે સમાજ પર આવીએ. વિશ્વાસ સમાજને કેવી રીતે ચલાવે છે, ખાસ કરીને પેલું જ્ઞાન અને કાર્યનું વિભાજન, એમાં વિશ્વાસનો શું રોલ છે?
તમે વિચારો, આપણે કેટલું બધું બીજાઓ પર આધાર રાખીએ છીએ. આપણે વૈજ્ઞાનિકો પર વિશ્વાસ કરીએ છીએ કે એ સાચું સંશોધન કરશે અને સાચી માહિતી આપશે. આ થઈ એમની જ્ઞાન પ્રત્યેની પ્રતિબદ્ધતા, એપિસ્ટેમિક કમિટમેન્ટ.
હા,
આપણે ડોક્ટરો પર વિશ્વાસ કરીએ છીએ સારવાર માટે, પત્રકારો પર સાચા સમાચાર માટે.
અને એ જ રીતે પ્લમ્બર, ઇલેક્ટ્રિશિયન, શિક્ષક, ખેડૂત, આ બધા પર આપણે એમના કામ માટે વિશ્વાસ રાખીએ છીએ. એ થઈ એમની કાર્ય પ્રત્યેની પ્રતિબદ્ધતા, પ્રેક્ટિકલ કમિટમેન્ટ. આપણે માનીએ છીએ કે એ લોકો જવાબદારીથી કામ કરશે.
બરાબર. આ જે આખું પરસ્પર વિશ્વાસનું નેટવર્ક છે, એનાથી જ સમાજ ચાલે છે, મોટા મોટા કામો થાય છે, જ્ઞાન ભેગું થાય છે. કારણ કે દરેક વ્યક્તિ બધું જાતે ન કરી શકે, આપણે બીજાની આવડત અને એમની પ્રતિબદ્ધતા પર વિશ્વાસ મૂકવો જ પડે.
તો પછી જ્યારે આ વિશ્વાસ તૂટે, જેમ કે ખોટી માહિતી ફેલાય કે સંસ્થાઓ ભ્રષ્ટ થાય, ત્યારે શું થાય?
ત્યારે સમાજનો પાયો હલે છે, સહકાર મુશ્કેલ બને, પ્રગતિ અટકે, લોકો એકબીજા પર અને સંસ્થાઓ પર શંકા કરવા લાગે, અવિશ્વાસ વધે, જેની અસર આપણે ચારે બાજુ જોઈએ છીએ, ખરું ને?
સાચી વાત છે. અને આમાં પેલી સત્તા કે પાવરની શું ભૂમિકા છે? શું વિશ્વાસ હંમેશા બરાબરના લોકો વચ્ચે જ હોય?
ના. અને આ બહુ જ મહત્વનો મુદ્દો છે જે હોલી ઉઠાવે છે. વિશ્વાસના સંબંધો ઘણીવાર સત્તાના અસમાન સંબંધોથી પ્રભાવિત હોય છે. જે લોકો વધુ સત્તા પર છે, સરકાર, મોટી કંપનીઓ, સમાજના પ્રભાવશાળી લોકો, એ ઘણીવાર ઓછી સત્તાવાળા લોકો પાસેથી વિશ્વાસની અપેક્ષા રાખે છે, ભલે એમનો રેકોર્ડ સારો ન હોય.
હા, અને જે લોકો નબળા છે, હાશિયામાં છે, એમને કદાચ એવી સંસ્થાઓ પર વિશ્વાસ કરવો પડે જેમણે ભૂતકાળમાં એમનો વિશ્વાસ તોડ્યો હોય.
બરાબર. એવા સંજોગોમાં વિશ્વાસ એકતરફી બની જાય છે અને એ અન્યાયને ટકાવી રાખવામાં પણ મદદ કરી શકે. એટલે વિશ્વાસની વાત કરીએ ત્યારે સત્તાના આ પરિબળને ભૂલી ન શકાય.
તો આટલી બધી ચર્ચા પછી જો મુખ્ય વિચારો તારવવા હોય આ પુસ્તકમાંથી, તો કયા કયા ગણાવી શકાય?
યાદ રાખવા જેવા છે. પહેલો, વિશ્વાસ એટલે પ્રતિબદ્ધતાનો સ્વીકાર, ખાલી આગાહી નહીં. આ સૌથી મોટો ફેરફાર છે આપણી વિચારસરણીમાં. આપણે કોઈના ભવિષ્યના વચન પર ભરોસો મૂકીએ છીએ, ખાલી એના ભૂતકાળના વર્તનની ગણતરી નથી કરતા.
વિચારવા જેવું, આપણા સંબંધોમાં, મિત્રતામાં, ધંધામાં, શું આપણે ખરેખર લોકોના શબ્દો અને એમની કમિટમેન્ટ પર ધ્યાન આપીએ છીએ કે ખાલી એમના પાછલા અનુભવ પરથી જ ચાલીએ છીએ?
બીજો, વિશ્વસનીયતા એ સારા હોવું નથી, પણ પ્રતિબદ્ધતાઓનું કુશળ સંચાલન છે. આ બહુ પાવરફુલ વિચાર છે. મતલબ કે આપણે બધા વધુ વિશ્વસનીય બની શકીએ છે, એ શીખી શકાય છે.
વિચારવા જેવું, આપણે આપણા કામમાં કે ઘરમાં આપણી કમિટમેન્ટ્સને કેવી રીતે વધુ સારી રીતે મેનેજ કરી શકીએ જેથી લોકો આપણા પર ભરોસો કરી શકે.
ત્રીજો, વિશ્વાસમાં સંવેદનશીલતા અનિવાર્ય છે. રિસ્ક લેવું પડે છે અને આ જ એને કિંમતી બનાવે છે. જો રિસ્ક જ ન હોય તો એ વિશ્વાસ નથી, ખાલી ખાતરી છે.
વિચારવા જેવું, શું આ રિસ્કને સમજવાથી અને સ્વીકારવાથી આપણે નવા સંબંધો બાંધવામાં કે જૂના સંબંધો સુધારવામાં વધુ પ્રામાણિક બની શકીએ?
ચોથું, વિશ્વાસ સમાજનો આધાર છે, જ્ઞાન અને સહકાર માટે. નિષ્ણાતો, સંસ્થાઓ, બજાર, બધું વિશ્વાસ પર જ ચાલે છે.
વિચારવા જેવું, જ્યારે નિષ્ણાતો કે સંસ્થાઓ પરથી વિશ્વાસ ઉઠી જાય ત્યારે એની આપણા સહિયારા ભવિષ્ય પર શું અસર થાય છે અને એ વિશ્વાસ પાછો કેવી રીતે લાવી શકાય, આ વિચારોને રોજબરોજના જીવનમાં કઈ રીતે લાગુ પાડી શકાય, કોઈ પ્રેક્ટિકલ ટિપ્સ?
હા, ચોક્કસ. જેમ કે અંગત સંબંધોમાં આપણે લોકો શું કહે છે અને શું કરે છે એની વચ્ચેનો તાલમેલ જોઈએ, એમની પ્રતિબદ્ધતાઓ પર ધ્યાન આપીએ અને પોતાના આત્મવિશ્વાસ માટે નાની નાની પૂરી કરી શકાય એવી કમિટમેન્ટ પોતાની જાતને આપીએ અને એને પૂરી કરવાની આદત પાડીએ.
કામના સ્થળે પણ આ બહુ ઉપયોગી છે. જો તમે લીડર હો તો સ્પષ્ટ વચનો આપો અને પાળો. જો કર્મચારી હો તો તમારી જવાબદારી નિભાવવાની પ્રતિબદ્ધતા બતાવો. ગ્રાહકો સાથે પણ વચન પાળવાથી જ લાંબા ગાળાનો વિશ્વાસ બને છે. આ બધું પેલું કમિટમેન્ટ મેનેજમેન્ટ જ છે.
અને સામાજિક સ્તરે આપણે નેતાઓને અને સંસ્થાઓને એમના દાવાઓ અને એમના ટ્રેક રેકોર્ડના આધારે મૂલવી શકીએ, ખાલી વાતો પર નહીં. આનાથી આપણે વધુ જાગૃત નાગરિક બની શકીએ અને સમાજમાં જે અવિશ્વાસ છે એના કારણો પણ સમજી શકીએ.
આખી ચર્ચામાંથી મને જે વાત સૌથી વધુ સ્પર્શી ગઈ એ છે કે વિશ્વસનીયતા જન્મજાત નથી, પણ એક કૌશલ્ય છે, એને વિકસાવી શકાય છે. આ બહુ આશાસ્પદ વાત છે. મતલબ કે હું પોતે વધુ વિશ્વસનીય બનવા માટે સભાન પ્રયત્ન કરી શકું છું.
અને મને પેલો વિશ્વાસ અને નિર્ભરતા વચ્ચેનો તફાવત બહુ ગમ્યો. એનાથી ઘણી ગેરસમજૂતો દૂર થાય છે. આપણે ઘણીવાર કોઈ મશીન પર જેમ નિર્ભર રહીએ એમ જ માણસ પર રહીએ અને એને વિશ્વાસ કહી દઈએ છીએ. પણ હોલીની આ સ્પષ્ટતા સંબંધોને વધુ ઊંડાણથી સમજવામાં મદદ કરે છે. ખરેખર આ પુસ્તક વિશ્વાસ વિશે વિચારવાની એક નવી અને બહુ જ પ્રેક્ટિકલ રીત આપે છે.
તો શ્રોતાઓ માટે એક છેલ્લો વિચાર. હોલીનું આખું માળખું પ્રતિબદ્ધતા પર બહુ ભાર મૂકે છે, બરાબર ને?
હા,
આપણે એમના પર વિશ્વાસ મૂકીએ, કદાચ આશાથી, કદાચ જરૂરિયાતથી, ત્યારે એ વિશ્વાસ શું કહેવાય? શું એ હોલીના માળખામાં આવે, કે પછી વિશ્વાસનું કોઈ બીજું પાસું પણ છે જેને આપણે હજુ સમજવાનું બાકી છે? આ એક વિચારવા જેવો પ્રશ્ન છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.